પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ઘોઘામાં થયેલ તત્વ ચર્ચા સળંગ નંબર 55.
એક દફે તો ચિઠ્ઠી લીધી કે આંખો માં છે ગરમ આંસુ આવે. દેહ છૂટને કે કાલ માં કોન્શિયસ રહે ઘંટો તક અગલે દિન લંબા કાલ જતા 24 ઘંટા જતા 24 ઘંટા આવા યુઝ કરતા પૂછતો આવાગમન ચાલુ રહે. પિછલે ઘંટો મેં સંમતિ કરે ચિંતન કરને વાલે ધ્યાન મે બેઠને વાલે કો વહાં ભ્રાંતિ પેદા હો જાતી હૈ. આત્મા કી શાંતિ કે અનુભૂતિ હો ગઈ ઐસા બનતા હૈ. આત્મિક શાંતિ ક્યાંથી? એ મુદ્દે પર તો ગડબડી હોય. નરસિંહ ની ચિઠ્ઠી રાજનભાઈ પડતો તો એ મુદ્દે પર ગડબડી હોય. એ જો વાત કરી માનસિક શાંતિ કે પહેલી ઉસમાં આંતરિક આત્મિક શાંતિ કા નિરૂપણ કર લો. એ ક્યાં હૈ? ગલત બાત સન્મુખતા ઓર અંતર્મુખતા કા ભાવ કિસ પ્રકાર હૈ वो तो समझ में आता नहीं है ऐसे लोगों को, कसाईमंद को किसी प्रयोग से हो ही सकता है। तो बिना अंतर्मुखता और बिना श्रेष्ठता आपको शांति की कल्पना हो जाती है।
पक्का निर्णय ऐसा कुछ वहां पर पहले गड़बड़ाया तुमने कुछ रोज फिर गड़बड़ाया वो
उसमें तो क्या है कि ये तो प्रयोजनभूत विषय है। हाँ ये एक वचन है इधर તે સમ્યક દ્રષ્ટિ કદાચિત સ્વરૂપ ધ્યાન કરવાનો ઉદ્યમ થાય છે, અહીં તો મિથ્યા દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ થાય છે એ વાત નથી લીધી, પણ સમ્યક દ્રષ્ટિને પોતાને વિચાર આવે છે હું આત્મ સ્વરૂપનું ધ્યાન કરું છું, એ પૂર્વક જે સૌ બધા ધ્યાન કરવાનો ઉદ્યમ કરે છે ધ્યાનમાં બેસે છે ત્યાં પ્રથમ સ્વ પરનું ભેદ વિજ્ઞાન કરે વિકલ્પાત્મક। નો કર્મ ભાવ કર્મ રહિત કેવળ ચૈતન્ય ચમત્કાર માત્ર પોતાનો સ્વરૂપ જાણે પછી પરનો વિચાર પણ છૂટી જાય, પરથી ભિન્ન છોડે પરનો વિચાર પણ છૂટી જાય અને કેવળ સ્વાત્મ વિચાર જ રહે, ત્યાં નિજ સ્વરૂપમાં અનેક પ્રકારની અહમ બુદ્ધિ ધારે। કેવી રીતે? કે હું ચિદાનંદ છું, હું શુદ્ધ છું, હું સિદ્ધ છું ઇત્યાદિ વિચાર થતા સહજ જ આનંદ તરંગ ઉઠે છે। હવે ઇત્યાદિ અહમ બુદ્ધિ ધારતા વિચાર થતા સહજ જ આનંદ તરંગ ઉઠે છે એ જે વાત આવી ને અને રોમાંચિત ઉલ્લસિત થાય છે આ માનસિક પરિસ્થિતિ, કારણ કે ઇત્યાદિ વિચાર થતા એમ જેવું છે ત્યાર પછી એવા વિચારો તો છૂટી જાય। હવે એ વાત એમનો ખ્યાલ બાળગી હજી તો આ વિચારો છૂટી જાય એમ તો હજી કે છે, પણ પહેલા તો શું છે કે એક એક વાક્ય ઉપર ખૂબ પિષ્ટ પિંજન કરે લંબાવે એટલે આગળની વાત તો હજી કાંઈ એમને વાંચવામાં એ વખતે આવે નહીં, જે ચાલુ એક ફ્રેશ પકડ્યું હોય આનંદ કરવું છે રોમાંચિત થાય તો એના ઉપર ખૂબ વિસ્તાર કરવા જાય તો એ આત્માના આનંદનો વિસ્તાર કરવા ગયા તો નિર્વિકલ્પ આનંદનો એ ગોઠવું થાય, કારણ કે અહીંયા તો સ્પષ્ટ લખ્યું છે ઇત્યાદિ વિચાર થતા સહજે આનંદ તરફ ઉઠે ત્યાર પછી એવા વિચારો છૂટી જાય કેવળ ચિન્હ માત્ર સ્વરૂપ ભાસવા લાગે ત્યાં સર્વપરિણામ તે સ્વરૂપને વિશે એકાગ્ર થઈને પ્રવર્તે દર્શન જ્ઞાનાદિક અથવા નય પ્રમાણિકના વિચાર પણ વિલય થઈ જાય અને એ વિકલ્પ વડે જે ચૈતન્ય સ્વરૂપનો પહેલાં નિશ્ચય કર્યો હતો જે નિર્વિકલ્પ સ્વરૂપનો નિશ્ચય થયો હતો યથાર્થ તેમાં જ તે જ સ્વરૂપમાં જ વ્યાપ્ત વ્યાપક રૂપથી એવો પ્રવર્તે કે જાતા ધ્યેય દૂર થઈ જાય એ દશાનું નામ નિર્વિકલ્પનું છે। તો નિર્વિકલ્પન હું અહીંયા લેવાના બદલાવે ત્યાં લઈ દીધો આગળ પણ છે હા તો બીજી જ વાત કરે છે અહીંયા બીજી વાત લખી છે એ તો થોડા બેલેન્સ નહીં રહ્યા કલ્પના તરફ વાત હતી બહુ ક્લિયર વાત હે
प्रश्नोत्तर भी किया ना कहीं स्थिति में?
हाँ, प्रश्नोत्तर तो आए हैं, ये परोक्ष प्रत्यक्ष रूप में भी है। જ્યાં શુભ અશુભ પ્રશ્ન છે, જ્યાં શુભ અશુભ રૂપ પરિણમતો હોય ત્યાં સમ્યકનું અસ્તિત્વ કેવી રીતે હોય? જેમ કોઈ ગુમાસ્તો શિક્ષા કાર્યમાં પ્રવર્તે છે તે કાર્યને પોતાનું કાર્ય પણ કહે છે, હર્ષ વિષાદને પણ પામે છે, કાર્યની સફળતાનો હર્ષ કરે છે, કાર્યની નિષ્ફળતાનો ખેદ કરે છે, એ કાર્યમાં પ્રવર્તે પોતાની અને શિષ્યની આપક્ષ જુદાય પણ વિચારતો નથી, જુદાઈ નહી રખતા હે, પરંતુ એવું તેનું અંતરંગ શ્રદ્ધાન છે કે આ મારું કામ નથી, એનો સ્વામી થઈ શેઠ થી મિલકત તો આપને સ્વામી બની કરી લેતા, કામ ને સ્વામી તો કરતે હોય, મિલકત પર તો સ્વામી તો નહીં કરતા, તે પ્રમાણે કાર્ય કરનાર તે ગુમાસ્તો શાહુકાર છે, પ્રમાણિક છે, પણ તે શેઠના ધનને ચોરીને તેને પોતાનું માને તો તે ગુમાસ્તો ચોર જ કહેવાય, તેમ કર્મોદય જનિત શુભાશુભ રૂપ કાર્યનો કરતા થઈ તદરૂપ પરિણમે તો પણ તેને એવા પ્રકારનું અંતરંગ શ્રદ્ધા છે કે આ કાર્ય મારા નથી, આત્મીય દ્રષ્ટિની વાત જ છે। જો દેહાશ્રિત વૃત્તિઓને પણ પોતાના માને તો તે મિથ્યા દ્રષ્ટિ થાય, આવી રીતે સૌ વિકલ્પ પરિણામ હોય છે। બીજો પ્રશ્ન ઉત્તર છે, હું તો ગુરુદેવને પહેલેથી જ ખટક્યો છું, નિકેતન ટોડરમલના શ્રી પ્રમુખ વિનય શબ્દ અવધારજો, અહીં યથાસંભવ આનંદ છે, તમને ચિદાનંદ ઘનના અનુભવથી સહજાનંદની વૃદ્ધિ થાવું છું। વિચાર કે દેખો, ટોડરમલજી કે જો સાધરની મિત્ર છે, ખાનચંદજી ગંગાધરજી એ સબ સુમીર દ્રષ્ટિ છે, સુમીર દ્રષ્ટિ હૈકા સબૂત ઇધર મિલતા હૈ, તો આનંદ કી પ્રાપ્તિ હો એસા નહીં લિખા, વૃદ્ધિ હો એસા લિખા હૈ, એટલે થા તો સહી અભી વૃદ્ધિ કી બાત લિખી, લેકિન સિદ્ધાંતિક નિરૂપણ નહીં હૈ, એ તો સહેજ વ્યવહાર હૈ, સિદ્ધાંત થોડા નિરૂપણ કરતા તો અચ્છા હો, વરના એ ભી કહે લિખ દેતે કે આપકો મોક્ષ કી પ્રાપ્તિ હો, તો ક્યા વો ઉમરી દશા મેં ક્યા, ઉમરી દશા ઉસકે પહેલે તો મોક્ષ હોતા હૈ, લિખ સકતે આપકો મોક્ષ કી પ્રાપ્તિ હો ભાવના તો શુભેચ્છા તો વ્યક્ત કર સકતે હૈ વ્યવહાર મેં, ઇસમે ક્યા હૈ, તો યહાં સે ગુરુદેવ કો પતા ચલા કે કલ્પના મેં ચલે, તો અર્થ ઘટિત વાસ્તવિક રૂપ સે કર લેના ચાહિએ, ઇસસે કોઈ એક્ઝાગરેટ કર લે, અતિશયોક્તિ મેં જાતે હૈ વો વહાં સે પતા ચલે। ગુરુદેવ ની ચિઠ્ઠી પડશે તો એસી બાત નહીં કે સહજાન કી વૃદ્ધિ હો, અને એ ભી સુમીર દ્રષ્ટિ થા રાજનભાઈ કે જ્ઞાન આ ગયા, ગુરુદેવ જી એસી બાત તો નહીં નિકાલતા, ગુરુદેવ કો સત્ય કાતે ગુરુદેવ કે ભી અધિક
निकालते हैं और देश भी सुख सम निकालते हैं, मेरे वो एग्जाजरेट हो जाते हैं वो तो पता नहीं चले।
बात होती है बाद के प्रश्न उत्तर की क्लास है तो सामान्य जीवों को समझाना कैसी है, जैसे भी ये समय दृष्टि का रिश्तों बच्चों विकल्पों में रहते हुए भी कैसे श्रद्धा में अलग रहते है समय दृष्टि होती है क्या समझाने की जरूरत है।
समय दृष्टि की संकल्प दशा समझाएगी प्रत्यक्ष परोक्ष आदि प्रश्नों का उत्तर स्वबुद्धि अनुसार लखू छू। जीव नाम नो चेतन पदार्थ अनंतिकाल से मिथ्या दृष्टि है, त्या स्व पर यथार्थ रूप से विपरीत श्रद्धा नु नाम मिथ्यात्व है। वही जे काले कोई जीव ने दर्शन होना उपशम क्षय उपशम से स्व पर यथार्थ सिद्धांत रूप तथा सिद्धांत थाय ત્યારે તે જે સમયથી થાય છે માટે સ્વપ્નના શ્રદ્ધાંતમાં શુદ્ધાત્મ શ્રદ્ધાંત રૂપ નિશ્ચય સમિત ગર્ભિત છે। વળી જો સ્વપ્ન શ્રદ્ધાંત છે તો જૈન મતમાં કહેલા દેવગુરુ અને ધર્મ ત્રણેયને માને છે તથા શાસ્ત્રોને માને છે, અને મતમાં કહેલા દેવાદી મિત્રોને માનતો નથી તો એવા કેવળ વ્યવહાર સમિત વડે તે સમિતિ નામ નહીં પામે નહીં, માટે સ્વપર ભેદ વિજ્ઞાન પૂર્વક જે તત્વ શ્રદ્ધાંત હોય તે સમિત જાણવું।
જાણે તો તે આવરણ જનિત ઉદયક અજ્ઞાન ભાવ છે ને શોષણ રૂપ પ્રગટ જ્ઞાન છે તે તો સર્વ સમ્યક જ્ઞાન જ છે, કેમ કે જાણવામાં પદાર્થો ને વિપરીત રૂપે સાધતું નથી માટે તે સમ્યક જ્ઞાન કેવળ જ્ઞાન નો અંશ છે।
अगर किसी को ऐसा उदय हो स्वाध्याय करते हो स्वाध्याय में थोड़ा शोक हो आशा का ये हो बात बोल सकता हूँ तो ऐसा उदय हो तो तुम सत्पुरुष की महिमा करना ज्यादा करते આપ આગળ છે પ્રત્યક્ષ પુરુષ વળી તમે પ્રત્યક્ષ પુરુષ નો પ્રશ્ન લખ્યો પણ ભાઈ શ્રી સમ્યક્તમાં તો પ્રત્યક્ષ પરોક્ષ નો કોઈ ભેદ નથી, આ તો જ્ઞાનીને સમજાવવાની વાત છે। ચોથા ગુણ સ્થાને સિદ્ધ સમાન ક્ષાયિક સમ્યક્ત થઈ જાય છે, તેથી સમ્યક્ત તો માત્ર યથાર્થ સંધાન રૂપ જ છે, તે જ શુભ શુભ કાર્ય કરતો પણ રહે છે। તેથી તમે જે લખ્યું હતું કે નિશ્ચય સમ્યક્ત પ્રત્યક્ષ છે અને વ્યવહાર સમ્યક્ત પરોક્ષ છે એમ નથી, તો કે જ્ઞાની એસા લખે નિશ્ચય સમયુક્ત પ્રત્યક્ષ છે અને વ્યવહાર સમયુક્ત પરોક્ષ છે। સમયુક્તના તો ત્રણ ભેદ છે, તેમાં ઉપશમ સમયુક્ત અને ક્ષાયિક સમયુક્ત તો નિર્મળ છે, કેમ કે તે મિથ્યાત્મના ઉદય રહિત છે, એમાં મિથ્યાત્મનો ઉદય જ હોતો નથી, તથા ક્ષોક્ષમ સમયુક્ત સમળ છે, કેમ કે ત્યાં સમયુક્ત મોહનીનો ઉદય સહિત છે, પણ સમયુક્ત મોહની છે એ સર્વઘાતી પ્રકૃતિ નથી, એટલે મિથ્યાત્ ત્યાં નથી, અથવા સમયુક્તનો ઘાત નથી, ત્યાં દેશ ઘાતી છે ને, પણ આ સમયમાં પ્રત્યક્ષ પરોક્ષ નો ભેદ તો કોઈ છે જ નહીં, સમજાય तुमने इसका प्रोटेक्ट प्रोसेस का तो समाधान किया है। આગળ બીજા પ્રશ્નો છે, ઘણા પ્રશ્નો છે, અનુભવના પ્રત્યક્ષ પરોક્ષપણાના પ્રશ્નો છે, આવો નિર્વિકલ્પ અનુભવ કયા ગુણ સ્થાનમાં થાય છે, સમાધાન ચોથા ગુણ સ્થાનમાં થાય છે, આ તો નિરંતપૂર્ણ સ્થિતિમાં તો આ વાત સ્પષ્ટ વિદ્યાસાગર બધાને
ધ્યાન નથી માનતા
સમાધાન ચંદ્રિકા
और शास्त्र भी उनके पढ़ते ही नहीं है, वो तो पुराने आचार्यों के जो है यहीं तक, इधर के शास्त्र भी नहीं पढ़ते हैं तो इधर के पंडितों के साथ
दया के पात्र हैं। પ્રકરણ ચાલતા હે કરણીઓ પર નહીં ચાલતા હૈ લેકિન બાત ક્યા હૈ કે મિથ્યાત્વ અવસ્થા વાળા મિથ્યાત્વ કો ત્યાગ એસે કરતા હૈ
તો મિથ્યાત્વ કો છોટે ગુણ સ્થાન ત્યાગ માનતા
હૈ
चौथा पांचवा सातवा छठा गुण स्थान समित्यात्मक
નિર્વિકલ્પ થાય અનુભવ હોતા હે સબ સબ સ્પષ્ટ બાત પડા હે
ગોસ્થાન
શબ્દ
કા લેકિન સમય સાર મેં ચતુર્થ પદ નહીં લિખા હુઆ હે સમજ જાના
અધ્યાત્મ કા ગ્રંથ હે ગોસ્થાન કા વિષય તો યે કરણાની યોગ મે સમ
પ્લીઝ એવરેજ સમય દ્રષ્ટિ એસા કોઈ શબ્દ આવે
યે તો સારા નિર્દ્રા અધિકાર મે આતા હે જગન જ્ઞાની કો મિલ રહા હે એસા જો સારા હી નિર્દ્રા અધિકાર હે उसमें ये बात आता है
तो जगन ने कहने साधना से चालू होता है
ये तुम भोग को भोगो ऐसा लिखा है पूर्व कर्म प्रद भोग को भोग को तो भोगो वो सम्यक दृष्टि ऐसा करके वो सम्यक दृष्टि पर द्रव्य करता अपराध तुमको नहीं ऐसा करके लिखा और वो आता है ना अनादि अप्रतिभूत को समझाते हैं अनादि अप्रतिभूत को समझाया है तो मिथ्या दृष्टि अनादि अप्रतिभूत को
उसमें तो उनका दूसरा दलील आता है उसमें कहते हैं कि मुनि वगैरह उनके सामने थे ऐसे जिन्होंने दीक्षा वगैरह ले ली थी ऐसे ले लिए थे तो उनके लिए ही शास्त्र की रचना की है ग्रस्तों के लिए नहीं है ग्रस्तों को उपदेश नहीं
मतलब मुनि इनके सामने थे वो सम्यक दृष्टि थे कि मिथ्या दृष्टि थे मुनि थे चलो मान दिया
वो जंगल में रहते थे, ये सभी दृष्टि थे।
तो बात आ गई ना भाई, जब वो कहते हैं छठे गुण स्थान तक मिथ्या को रहता है, छठे में ये मुनि व्रत को ले लेते हैं, संयम धारण हो जाता है।
तो मुनि है क्या वो?
दर्शन आपने जो व्याख्या की थी ना, वो बिल्कुल सटीक थी।
द्रविंगी और भावलिंगी में क्या फर्क पड़ता है?
आपने जो प्रवचन में जो व्याख्या की थी ना, वो सटीक व्याख्या की थी। आज के जमाने के अंदर ये बाह्य कार्यस्थान कर लिया, देव गुरु शास्त्री की श्रद्धा कर ली, चौथा गुण स्थान हो गया, प्रतिमा धारण कर ली, पांचवा गुण स्थान हो गया, और सातवा गुण स्थान तो हमको है नहीं, इसलिए हमको निर्विकल्प समाधि है नहीं अभी, और छठे में हम चले रहे कि हमें नग्न हो गए। यही मतलब भ्रांति है।
गुणिस्तान का अगर साइंटिफिक प्रतिपादन किया जाए, तो पूरा मिथ्या दृष्टि को तो एक ही गुणिस्तान में ले लिया है, समस्त मिथ्या दृष्टियों को। बाद में जो सर्टिफिकेशन किया अलग अलग किया।
मैंने मिथ्यात्म का कौन सा गुणस्थान है?
नहीं, हाँ इसलिए कहते हैं कि एक गुणस्थान लिया मिथ्यात्म के लिए। हाँ तो ये साइंटिफिक
दूसरा कोई 14 में मिथ्यात्म का दूसरा गुणस्थान अगर ऐसा नहीं हो तो साधन क्या काम करोगे? अगर चतुर्थ गुणस्थान में जीव समी दृष्टि नहीं होता है तो साधन की क्या परिस्थिति बताओ? दूसरे गुणस्थान मिश्र को नहीं समझे अगर इसमें कोई घोटाला करना हो तो करें, साधन में क्या करोगे?
साधन कैसे बनेगा?
जो द्वितीय गुणस्थान है उसका क्या करोगे बताओ?
जिनके समय सही तो ऊपर से नीचे उतरता था,
तो कहते हैं
क्या वो
जो चौथे में से पहले में आता है वो साधन में आता है, पहले से चौथे में जाता है वो साधन में नहीं आता है, दूसरे में आते हैं। चौथे में गिरने वाला साधन में आता है, फिर चौथे में से दृष्टि नहीं होता तो साधन का क्या मतलब हुआ दूसरे का तुम बताइए?
तो साइंटिफिकली फिर डिवीजन के लिए मैं नहीं रहता
नहीं, ये गुणस्थान के परिपाटी में कोई पोल चलने वाली नहीं, ये तो करना नहीं होते सिद्धांत ऐसे है।
पता नहीं कैसे भूल रहे हैं, कैसे क्या धारणा बना रहे,
कल्पना में तो बहुत तरह का था, कल्पना कल्पना में तो बहुत चीज होती है ना।
यदि वो
इनके
वर्तमान जो मुनि दशा है उस स्थिति में आपकी बात स्वीकार कर ले, खुद तो टोटल एक्सपोज हो जाते हैं।
अजीब बात,
खुद ही एक्सपोज हो जाते हैं, देश का ठिकाना नहीं है और कहाँ हमने क्या कर लिया। ये तो
अभी भी जैसे
उनके मानते
साधना तो मानते नहीं अपने को, सातवां तो भान मानते नहीं अपने में, छठा मानते हैं। विद्यासागर जी अपने आप को सातवां मानते हैं या छठा मानते हैं ये भी कोई पता नहीं है। बाकी दूसरे मुनि महाराजों के बारे में तो बेचारे जो सरल वैसे होते हैं, तो उनके भाई ने जो है क्या कि वही बराबर है, वो नग्न हो गए तो अगर धारण कर लिया महाव्रती हैं तो छठे गुण स्थान में तो ही, क्यों महाव्रत का ही लक्षण है छठा गुण स्थान।
कुंडाचार्य के सामने मुनि बैठे थे तो अनादि जीत थे, तो द्रविंग हो गया तो उनको पहले गुण स्थान वाले चाहे श्रावक को समझा हो गया मुनि देश वाले को समझा। आप कहेंगे मुनियों को समझाते थे तो अनादि बुद्धा है ही नहीं, वो
उनका मतलब है कि भाई ये जो ग्रंथ है वो ग्रस्तों के लिए है ही नहीं, ये मुनियों के लिए।
ऐसी बात कौन सी जगह से निकलती है? सारे संसार में ये ग्रंथ ग्रस्तों के लिए नहीं है और मुनियों के लिए, वो कौन सी जगह से निकलती है? लेकिन ये जगह से आर्थिक दाता की टीका में से निकलती है कि ये अनादि और प्रतिभूतियों के लिए है।
जी हाँ,
मैंने पहले गुणस्थान वाले के लिए, चाहे वो ग्रस्त के वेश में हो चाहे मुनि के वेश में हो, इससे क्या फर्क पड़ता है? मैं सोचता हूँ कि ये साधु समाज और पंडित वर्ग सोनगढ़ में जो शास्त्र का गहरा अध्ययन हुआ है, इतना अध्ययन भी बारीकी से नहीं हुआ है, सूक्ष्मता से तो अध्ययन भी लोगों ने नहीं किया है संप्रदाय वाले। गहराई से तो कोई नहीं है,
नग्न रहना कपड़ा पहनने की जैसी है, वो भी एक तरह का स्टाइल है, वो भी एक स्टाइल है,
नग्न रहना कपड़ा पहनने के जैसे है, वो भी एक स्टाइल है,
ड्रेस है,
वो भी एक ड्रेस है।
आज वेस्टर्न जो बहुत ज्यादा अल्ट्रा मोड है वेस्टर्न कंट्री, वहाँ ये स्टाइल ऑफ ड्रेस है।
अरे आप टीवी में देखो ना, टीवी में देखो एक इतना चड्डी जो जो धोती के नीचे पहनी जाती, इससे भी छोटी चड्डी पहन के बैठते हैं, बैठते नहीं बाजार में निकलते,
क्रिकेट के खेल में देखिए ना,
ट्रैवलिंग करते हैं इस पोजीशन में, वो लोग फ्लाइट में जाते आते एयरपोर्ट पे आते जाते ट्रैवलिंग करते।
हाँ तो ये तो तरीका हो
गया।
चिल्लाते थे आपस में बात करने में, बहुत चिल्लाते थे, हंसते थे,
वो पढ़ाया नहीं था। क्या बेकार में आपका टाइम खराब करें। एक व्यक्ति का मतलब चिट्ठी आया, वो है पंडित अपने मतलब महेंद्र महेंद्र कुमार जी हैं, तो वो मतलब जैसे चंदू भाई वगैरह को मतलब दिखा है साथ में, मेरे को तो जानता नहीं कौन है क्या है, तो उन्होंने देखा मेरे को जानकार आते हूँ
दर्शन प्राप्त होने के बाद क्या अंतर स्थिति है,
उसका भी अंदाज नहीं लगा सकते। अपन जैसे भी पढ़ रहे हैं, अपन जैसे भी पढ़ रहे हैं कि वो स्टेज पर जाने के पहले की प्रक्रिया क्या होती है, पाई जो बेचारे जानते। तो अभी उसके आगे की स्टेज क्या होती है, फिर उसके आगे की स्टेज क्या होती है, तो कल्पना की चाहिए।
स्थिति के पाने के बाद तो बहुत दूर है, वैचारिक भूमिका में ये बात
नहीं, नहीं, नहीं,
उनके हिसाब से स्थित द्रवलिंग मुनि होने नहीं चाहिए,
जैसे प्रमाण दो और एक भाग, एक भाग दो भाग तो अब प्रश्न क्या रहने वाले थे, मैंने कहा वो तो हमने स्पष्टीकरण में कहा हमारे जेन में बहुत भ्रांतियां चल रही है। क्या होता है कि एक से कोई जीव एक मिनट के लिए दो उपयोग में रहा, तो दो मिनट सुबह उपयोग में रहेगा, अगर दो मिनट वो सुबह उपयोग में रहा सदुपयोग में रहा तो चार मिनट वो सुबह उपयोग में रहेगा, अगर इसको मोटा दृष्टिकोण से देखें तो। इन लोगों की कौन सी स्थिति है, कितना मतलब जाकर के खाने के वक्त में आहार निहार विहार सब में वो तो चलता ही है, मेरे विकल्प समाधि तो हर प्रक्रिया में, चाहे निहार के क्रिया में हो तो भी है और आहार में हो तो भी है, तो निद्रा में तो फिर कैसी निद्रा आती होगी।
पहले जुलते
झक्की नहीं आती होगी, मेरे ख्याल से ऐसा लगता है कि झक्की के अंदर आदमी को तो मतलब इतना झक्की नहीं आती होगी, तो यहाँ तो बाकायदा सुनते हैं तो कैसे कैसी स्थिति होती होगी।
तो केवल ज्ञान की तलेटी में बैठे हुए हैं।
वो मैंने जो इन आचार्य महाराज मुनि महाराज को दिखा ना संबोधन, तो ऐसे तो कोई चिट्ठी भेजनी साथ में किताब भेजनी, तो उसमें धन्य है अद्भुत मुनि दशा आश्चर्य बाजन, फिर वो भैंस का एक बोल आता है पूर्ण चैतन्य चंद्र को ने स्थिरता पूर्व निहारने से अंदर से चेतना उछलती है, चारित्र उछलता है, वीर उछलता है, सुख उछलता है, सब कुछ उछलता है, ऐसा करके फिर वो कोटेशन दिया, ऐसे मुनियों को हमारा नमस्कार। पत्र के साथ तत्व पुस्तिका का भेज रहे हैं, कृपया आप अंतर की गहराई से
गलत नहीं समझ रहे
ऐसे लिखने की भी क्या जरूरत है।
दिखा दे क्या होते हैं, तो नमस्कार किसको क्या हमने
नमस्कार
के लिए ऐसे मुनि दशा को नमस्कार है, हमने कहा नमस्कार किया
ऐसे मुनि को नहीं, ऐसे मुनि दशा को नमस्कार
ऐसे मुनि दशा को नमस्कार। उनको क्या मालूम कि पूर्ण चैतन्य के चंद्र को किस प्रकार से स्थिर था पूर्व निहारते हैं, तब जाकर के अंदर से चेतना उछलती है।
इन लोगों तो मुनि कहना नहीं, मुनि शब्द का अब
आगरा में ऐसे मुमुक्षु को मंडल छोटा है, रमेश के वांचल में तो पूरे दस नहीं आते रमेश के साथ, और होंगे करीब 700-800 घर की आबादी है दिगंबरों की। सभा में भी मुनि बन थी, ये लोग संप्रदाय के लोग ही ज्यादा हमें, मंदिर तो अपना है थोड़ा वैसे ही। तो परमचंद जी ने बोला कि हमारे संप्रदाय में लोग ऐसे मानते हैं कि मुनियों को नहीं मानते, अब इस विषय में थोड़ा पुष्टिकरण है तो अच्छा है, तो बड़ी बात है। आपने तो बेंच के कहीं चाकरे भी लगवाए हैं मुनि दशा के लिए, तो वचनामृत ग्रंथ में से मुनि दशा के चुन चुन के गुण हमें वांचन में लिए, और वो तो भक्तिभाव से भरे हुए हैं, तो कैसी मुनि भक्ति होती है ये जब बात आई स्टेज पर से, तो लोगों को ये लगा कि मुनियों को मानते नहीं, ये बात ही कहाँ है, एक प्रश्न नहीं आया, कोई विरोध नहीं। ये तो मुनि को तो कितने कितनी भक्ति से वो लोग देखते हैं, ये तो अपनी भक्ति की परिस्थिति नहीं है उन लोगों की। मदन सिंह जी तो बहुत जचाए थे कि ये काम बहुत बढ़िया हो गया।
सही है संबोधन में बेटा, वो हमने वहाँ लखनऊ में एक प्रश्न उठाया था हम लोगों के सामने, कुछ दोस्त से लोग थे स्मृति जी, मैंने कहा क्या वो सोनगढ़ के नमस्कार करने से अपने को सर्टिफिकेट सोनगढ़ से का मानते हैं क्या मुनि पद के लिए भी?
नहीं करते नहीं
आओ 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 खाली पत्र में आ जितलो ग्रहस्थों ने वच्चे पत्र व्यवहार अंदर तत्वज्ञान नो विषय चालतो, तो एक तो दीक्षा लेता पे लोग नहीं चालतो, दिगंबर प्रसाद जी क्या पे नहीं चालतो आपला विषय का तत्वज्ञान लोग કઈ અંદાજ તો હાવ કઈ ઉડાડી મૂકે કઈ ચાલે એવું નથી, આમાં એમને કાઢી નાખે એ ચાલે એવું નથી। પછી કેવું છે જેને વિરોધ જ કરવો છે તો વિરોધ જ કરશે, એવું જ ગુરુદેવનું ખુલ્લું છે। ગુરુદેવનો ભલે સંપ્રદાયના લોકો ગમે એટલો વિરોધ કર્યો હોય, પણ ગુરુદેવે જે સૂક્ષ્મતાથી દિગંબર શાસ્ત્રોનું અધ્યયન કરીને પ્રવચનો આપ્યા છે એનો એક દશાંશ ભાગ તો કોઈ આવે, રૂપિયામાં 10 પૈસા તો આવે કોઈ એ ચર્ચામાં। स्थिति है उसे अल्पकाल की स्थिति में लाकर जिन्होंने कर्म क्षय किया उन महात्माओं को नमस्कार।
कितना बोल
792 परम उत्कृष्ट संयम जिनके ध्यान में निरंतर रहा करता है, उन सत्पुरुषों के समागम का ध्यान निरंतर रहता है। ये तो हेडिंग पत्रकार
भाव से मतलब चलता है कि जितना उदय या प्रारब्ध बंद किया है, प्रारब्ध जितना अल्पकाल में उदय में आकर के उसका विपाक हो जाए, ये भाव
793 का एक प्रश्न पत्र चला है इसके पीछे, क्या सम्यक दृष्टि अभक्ष आहार करें इत्यादि प्रश्न लिखे, उन प्रश्नों को प्रश्नों के हेतु का विचार करने से बताना योग्य है कि प्रथम प्रश्न में कोई दृष्टांत लेकर जीव को शुद्ध परिणाम की हानि करने जैसा है। जहाँ जहाँ सम्यक दृष्टि को कितने दोष संभवित है, इस पहलू का विचार करने में किसी कोई सम्यक दृष्टि का दृष्टांत लेकर शुद्ध परिणाम को क्या हानि करना है, किस दृष्टिकोण से इस पहलू को विचार करो। मति की अस्थिरता से जीव परिणाम का विचार नहीं कर सकता, मति की अस्थिरता से जीव परिणाम का विचार नहीं कर सकता, यानी यथास्थित विचार नहीं कर सकता। श्रेणिक आदि के संबंध में किसी एक स्थल पर ऐसी बात किसी एक ग्रंथ में कही है, परंतु किसी के प्रवृत्ति करने के लिए नहीं कही है। इसका मतलब ये नहीं कि दूसरा भी कोई ऐसी प्रवृत्ति करे जिसे वो बात नहीं कही, तथा यह बात यथार्थ इसी तरह है या भी नहीं है, किसी एक ग्रंथ में कही है लेकिन ऐसी बात है यथार्थपन नहीं। यद्यपि सम्यक दृष्टि पुरुष को अल्पमात्र व्रत नहीं होता है, देखो यद्यपि सम्यक दृष्टि पुरुष को अल्पमात्र व्रत नहीं होता, तो भी सम्यक दर्शन होने के बाद जीव उसका वमन न करे तो अधिक से अधिक 15 भावों में मोक्ष प्राप्त करे, सम्यक दर्शन का वमन न करे तो अधिक से अधिक 15 भावों में मोक्ष प्राप्त करे, ऐसा सम्यक दर्शन का बल है। ऐसा सम्यक दर्शन का बल है, इस हेतु से कही हुई बात को दूसरे रूप में न ले जाए। अब कहते हैं तात्पर्य कि सत्पुरुष की वाणी विषय और कषाय के अनुमोदन से अथवा राग द्वेष के पोषण से रहित होती है, और चाहे जैसे प्रसंग में उसी दृष्टि से अर्थ करना योग्य है। ये दृष्टि कौन कौन सा है ये पहली बात है, विषय कौन सा है ये पहली बात नहीं, ये विषय के पिछाड़ी दृष्टिकोण कौन सा है ये पहली बात बताओ, फिर विषय का मूल्यांकन करेंगे।
दोष खोजना है, ये आप अपने परिणाम को हानि कर
बिल्कुल सही, शुद्ध परिणाम के हानि करने के लिए क्या कोई बात है, किस दृष्टिकोण से विचार आया था
चरित्र दोष खोजना, उनको मुख्य करना
ये तो मिथ्या दृष्टि का अज्ञान का फटा हुआ स्वच्छंद है फटेलो स्वच्छंद है, गुजरात में अज्ञान फटेलो स्वच्छंद है।
इसका हिंदी हमने क्या किया, फटा हुआ तो नहीं होगा, और कुछ लिखा है
और कुछ लिखा है जुदा एक अलग शब्द प्रयोग,
स्वच्छंद का नग्न रूप है, सारभूत व्यवहार को
सारभूत प्रयोजन की भांति करने का उदय रहने पर भी जो पुरुष उस उद्देश्य क्षोभ न पाकर सहज भाव स्वधर्म में निश्चलता से रहते हैं, उन पुरुषों के भीष्म व्रत का वारंवार स्मरण करते हैं। भीष्म व्रत बोला
की भांति उसमें सलग में रहते हैं।
दिखता है ऐसा,
दिखता
वैसा है जैसे उससे भी कोई प्रयोजन भूत लगा हो, इतना इतनी प्रवृत्ति कर लेते हैं, लेकिन बराबर उसको पता है कि इसमें कोई सार नहीं, ये सपना है। और ऐसी प्रवृत्ति में होते भी अंदर से हिलते नहीं,
ये भीष्म कहते हैं।
इसका भीष्म गजब का व्रत है। અપ્રયોજનભૂત પ્રશ્નો નહીં પણ એમને કેટલાક લખીને પછી એમને ચર્ચા કરી છે, અગુરુ લઘુ નિવારણ બધી ઘણી વાતો આવે છે લાંબા લાંબા પત્રો।
આપ બતાવે ને કિસને પ્રશ્ન કે પૃથ્વી ગોલ હૈ ચપટી, ભૌગોલિક પૃથ્વી કે આકાર કે બારે મેં જો પ્રશ્ન કિયા ગયા, ઉત્તર કે દિયા ઉન્હોંને, कैसा बतलाए तो आपको संतोष होगा। वैसे ही मान लेते
हैं उसमें क्या
ज्योतिष शास्त्र
कल्पित एम तो ज्योतिष ज्ञान
कदा अप्रयोजन भूत है।
અપ્રયોજન ભૂત છે, આત્માના પરમાર્થ વિષયમાં પ્રતિબંધ જ થાય
છે
એમ લીધું છે એટલે છોડી દીધું એમણે। અને કલ્પિત સુખના પ્રશ્નો લોકો પૂછતા એટલે જ્ઞાનને કલ્પિત કીધું, કલ્પિત જ્ઞાન માટે અમને કોઈ વાત ન કરી, કલ્પિત જ્ઞાનના વિષયમાં અમે ઉત્તર નહીં દઈએ, એ જ્ઞાનને જ કલ્પિત કીધું।
ज्योतिष का विश्वास भी मनोबल की कमजोरी है।
मन नबड़ू पड़े त्यारे भी इसी दिशा में विचारों चालू थाय। ज्योतिष ने दिशा में विचारों चालू थाय के लावो कहीं जोड़ा भी है, क्यारे आ प्रतिकूलता मटशे अथवा क्यारे पुराणु कार्य संपन्न थशे, એમાં બહુ મૂંઝવણ વધે, બહુ મન નબળું પડી જાય, પછી બધા વિચારો આવે। જેને દરેક ઉદયના પ્રસંગમાં સમાધાન છે એને પછી બીજી શું ગડબડ છે આકુલતા? એ તો અસમાધાનમાંથી ઉત્પન્ન થયેલી ડેવલપ થયેલી વાત છે, અસમાધાનમાંથી ડેવલપમેન્ટ થયું અસમાધાનનું, ત્યારે જ્યોતિષભાઈ આવે છે ને અંતરંગ સમાધાન છે ને, હું ગમે તે હાલતમાં સમાધાન છે। ગમે તે પ્રસંગ હો, આત્મામાં આત્માને નુકસાન કેવી રીતે થાય કે લાભ કેવી રીતે થાય? આયે પ્રસંગ થી આત્માને નુકસાન કેવી રીતે થાય, આત્માને લાભ કેવી રીતે થાય? પરિસ્થિતિ સુગમ છે ત્યાંથી, ત્યાંથી જ સમાધાન ઉત્પન્ન થાય છે, સર્વાંગ સમાધાન સ્વરૂપ
એનાથી સમાધાન સાચું ઉત્પન્ન થાય છે. એને જોતા અસમાધાન રહેવાનો પ્રશ્ન નથી.
અસિદ્ધ ભક્તિ માં જો આવે છે સમાધાન સર્વમ
એ સિદ્ધ ભક્તિ કહો કે આત્મ ભક્તિ કહો, પોતે સિદ્ધ સ્વરૂપ જ છે ને, સર્વાંગ સમાધાન સ્વરૂપ જ પોતે છે. એના બદલે હું લગાવી દઉં ત્યાં સર્વાંગ સમાધાન અભિરામ, હું અભિરામ હે નહી અભિરામ હું, બસ એટલા ફરક કરના. પદે એવા લેખા છે સુભાષભાઈને દેહાંત કાળે એમણે પદે એવા લેખા છે, સકલ સંસારી ઇન્દ્રિય રામ, એ તો મનગુણ આત્મ રામી રે, કીચ સો કનક જાને નીચ સો નરેશ પદ, મીચ સી મિતાઈ ગરુ વાઈ જાકે ધાર છે. સીઠ સો સુજસ જાને વીઠ સો વખત માને, એસી જાકે રીતિ તાહી બંધન બંધત બનારસે. જહેર સી જોગ જાતિ કહેર સી કરામતી, હર સી હોસ પુદ્ગલ છવિ સારસે. જાલસો જગ વિલાસ ભાલસો ભવનવાસ, કાલ કો કુટુંબ કાજ લોક લાજ લારસી. સીઠ સો સુજસ જાને બીઠ સો વખત જાને, એસી જાકી રીતિ તાહી બંધત બનારસી. અર્થ સમજવા મુશ્કેલ પડે. કીમિયા યાદી યોગ કો જહેર કે સમાન જાનતા હૈ, જહેર સી જોગ જાતિ. સિદ્ધિ આદિ ઐશ્વર્ય કો દુઃખ કે સમાન સમજતા હૈ, જગત મેં પૂજતા હોને આદિ કો હવસ કો અનર્થ કે સમાન માનતા હૈ. પુદ્ગલ કી મૂર્તિ ઔદારિક આદિ એકાયો કો રાખ કે સમાન માનતા હૈ, જગત કે ભોગ વિલાસ કો દુવિધા રૂપ જાલ છે સમાન સમજતા હૈ, ગ્રહવાસ કો ભાલે કે સમાન સમજતા હૈ, કુટુંબ કે કાર્ય કે કાલ કાર્ય કો કાલ મૃત્યુ કે સમાન ગિનતા હૈ, લોક મેં લાજ બઢાને કી ઈચ્છા કો મુખ કી લાર કે સમાન સમજતા હૈ, કીર્તિ કી ઈચ્છા કો નાક કે મહેલ કે સમાન માનતા હૈ, और पुण्य के उदय को जो विष्टा के समान समझता है, ऐसी जिसकी रीति हो उसे बनारसी दास मनन करते हैं. ये समय कृष्ण की नीति है. એક આત્મા જોઈએ છે ને બીજું કાંઈ જોઈતું નથી, બેનશ્રીના શબ્દોમાં ત્યારે તો હજી ખાસ પાત્રતામાં આવે છે. સમીપ દ્રષ્ટિ તો પછી થશે, પણ હજી પહેલા પાત્રતામાં આવે છે ત્યારે આ પરિસ્થિતિ લીધી. પ્રશ્ન ઉઠાયો છે કે તત્વજ્ઞાનનો અભ્યાસ તો અમે કરીએ છીએ અને બરાબર સમજાય છે, છતાં પરિણમન કેમ થતું નથી, અનુભવ કેમ થતો નથી? તો કે ખાસ પાત્રતા નથી માટે થતો નથી. ઉત્તર તો થોડો લાંબો આપ્યો છે, પણ સેન્ટ્રલ વાત આ છે, કેન્દ્ર સ્થાનમાં કે બધું સમજાવવા છતાં ખાસ પાત્રતા નહીં હોવાને લીધે
અનુભવ થતો નથી. તો ખાસ પાત્રતાનું પછી ત્યાં વર્ણન નથી, કેમ કે અહીંયા પ્રકરણ નથી. જેને એક આત્મા સિવાય કાંઈ જોઈતું જ નથી, એક જેને માત્ર આત્મા જ જીવે છે, આ ખાસ આ જીવ ખાસ પાત્ર વાળો છે. એવી જ એક વાત લોક દ્રષ્ટિથી તો કેટલો દૂર જાય છે જીવ. લોક દ્રષ્ટિ એક બાજુ રહે, સામાન્ય માણસોને લોક દ્રષ્ટિ નથી હોતી કે ભાઈ લોકોમાં આબરૂ મેળવે છે, કીર્તિ મેળવે છે, કાંઈ જરૂર નથી એને. પણ એને એને ઘરકુટુંબ મેળવ્યું હોય છે. આ એક પદમાં બનારસી દાસે તો બધી વાત લઈ લીધી છે, એક એક વાતના ફેંસલા કરી નાખ્યા છે. બધું એકને ન લાગવું પડે, પણ જેને જે લાગવું પડે એ તો લેવું જ રહ્યું. બરાબર, આપણે ક્યાં રાજપદની વાત છે કે નીચ સૌ નરેશ પદ, પણ આપણે ક્યાં રાજ મળવાનો પ્રશ્ન પ્રસંગ નથી, એટલે એ વાત તો કઈ પોતાને લેવાનો પ્રશ્ન નથી. તો જેને લાગુ પડે એને લેવાની વાત છે. તો કે કાલ સૌ કુટુંબ કાજે લોક લાજ લાશે, લોક લાજે જે કરવું પડે છે એને કુટુંબ કાજ છે, એમાં શું છે? કેવી કેવી કિંમત આકી છે આ સમ્યક દ્રષ્ટિની ટર્મિનોલોજી છે. કિસ કિસ ટર્મ મેં કિસ કિંમત ક્યાં હૈ. ઘરનું કુટુંબનું કામ કરવું પડે, કાળ જેવું લાગે છે. ચિત્ર ન્યારી, પરકંજ ન્યારી, સહેજ ન્યારી, ચાદર ભી ન્યારી, જહાં જૂઠી મેરી. જૈસો નિર્ભેદ રૂપ નિશ્ચય અતિ કહો, તૈસો નિર્ભેદ અવકુંડકોનો કહેગો. દિશે કર્મ રહિત સહી સુખ સમાધાન પાયો, નિધાન પ્રિયો હારી નો બહેગો. કબહુ કદાપી અપનો સ્વભાવ ત્યાગી કરી, નાગરસ રાચી કે ન પરવસ્તુ કહેગો. અમલાન જ્ઞાન વિદ્યમાન પ્રગટ ભયો, નહીં ભાંતિ આગમ અનંત કાલ રહેગો. એક પરિણામ કે કરતા ધરવ ગઈ, દ્વૈત પરિણામ ધર્મ કરતો કરતા કરતા પ્રસુદ્ધ ત્રણે લેખા છે સુભાગભાઈ ને. શ્રી સુભાગ કો વિચાર કરને કે લીએ પત્ર લિખા હૈ, આખર પત્રો છે. निश्चय दृष्टि से तो औषध आदि कथन मात्र है, बाकी तो जो होने का होता है वही होता है। लोग प्रश्न पूछा रोग आदि औषध से दूर दूर कर दूर हो सकते हैं, प्रश्न चाहिए वेदनीय। हितकारी ज्ञानी पुरुष की वाणी को किसी भी एकांत दृष्टि को ग्रहण करके अहितकारी अर्थ में न ले जाए। सर्व जीव को हितकारी ज्ञानी की वाणी ऐसा करके આત્માઓની અવસ્થા સ્વભાવ છે એવી થઈ ગઈ
કોઈ પણ એવો એમ કે ઓપ્શનલ એમ કહીએ એક આત્મા એવો નહીં
એવો નહીં એવો